સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 માક્ષર સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય બિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પહેલું વચનામૃત હતું એનો કયો ટાઈમ હતો? આ રાત્રિ. આ બીજો પણ રાત્રિનો. દિવસે તો મહારાજે સત્સંગ કરાવ્યો પણ રાત્રિ પણ મહારાજે જીવાત્માને પોતાના અમૃત પિયુષના પાન કરાવીને રહેવા નહીં દીધી. કહો રાત્રિને સમય મહારાજ માક્ષ સુધી પાંચમ બિરાજમાન છે અને વિશાળ જયારે સભા ભરીને બેઠેલી છે. પછી મયારામ ભટ્ટે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ ત્રણ પ્રકારનો જે વૈરાગ, તેના લક્ષણ, એના શા લક્ષણ છે તે કહો. બહુ સરસ મયારામ ભટ્ટે પ્રશ્ન કર્યો. મયારામ ભટ્ટે વૈરાગનો પ્રશ્ન પૂછ્યો. તમે કલ્પના તો કરો, ગ્રહસ્થ વૈરાગનો પ્રશ્ન કરે. હે, ને તો જગત એમ કહે છે ગ્રસ્થ આશ્રમ એટલે રાગાશ્રમ. કયો આશ્રમ? રાગાશ્રમ. અને એ રાગાશ્રમમાં વૈરાગનો પ્રશ્ન ઉઠે. એટલા માટે કહું છું, ભગવાન સ્વામી નારાયણે આ પૃથ્વી પર આવીને કલિકાલની અંદર સતયુગની સ્થાપના કરી. ને તો ત્યાં રાગની જ વાતો હોય, ના વૈરાગની વાતો ન હોય. આશ્રમ જ રાગાશ્રમ છે. જે દુકાનની અંદર બટેકા ને રીંગણા મળતા હોય, ત્યાં જઈને કોઈ એમ કહે કે મને તમે બે તોલા સોનું આપો મળે, હે, તો અહીં તો એવી વાત થઈ. રીંગણા બટેકાની દુકાનની અંદર હીરા માણેક અને સોનાનો વેપાર શરૂ થયો. હીરા માણેક અને સોનાનો વેપાર શરૂ થયો. રાગાશ્રમમાં વૈરાગની વાતો શરૂ થઈ. કલ્પના કરો, રાગાશ્રમમાં મહારાજ ભવ્ય વૈરાગની વાતો કરાવી. મયારામ ભટ્ટે મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ, ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ ત્રણ પ્રકારનો વૈરાગ, એના શા લક્ષણો હોય? પેલા ભક્તજનો વૈરાગ કોને કહેવાય એને આપણે થોડો સમજીએ અને પછી ત્રણેય ભેદને સમજવા માટે પ્રયાસ કરશું. વૈરાગ કોને કહેવાય? શાસ્ત્રનો મત કેવો છે? રાગ અભાવ ઇતિ વૈરાગ. રાગનો અભાવ એનું નામ વૈરાગ. રાગ માને આશક્તિ, આશક્તિનો અભાવ એનું નામ વૈરાગ. ભગવાન સિવાય અન્ય કોઈ પદાર્થમાં પ્રીતિ નહીં, એનું નામ વૈરાગ. પણ કેવી વાત, રાગનો અભાવ ખરો, કોઈ જગ્યાએ આશક્તિ નહીં, પણ ભગવાનમાં તો હોય, એનું નામ ઓરિજિનલ વૈરાગ. મહારાજને કે મહારાજ, વૈરાગનું સ્વરૂપ તો સમજ્યા છે પણ ખબર કેમ પડે આને શ્રેષ્ઠ વૈરાગ છે અને મધ્યમ કક્ષાનો વૈરાગ છે, આને કનિષ્ઠ કક્ષાનો વૈરાગ છે, ખબર કેમ પડે? મહારાજને પ્રશ્ન કર્યો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ઉત્તમ વૈરાગ જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં. હોય ઉત્તમ વૈરાગ, પરંતુ તેમ છતાંય રહે ગ્રસ્થ આશ્રમમાં. પણ બે માધ્યમને લઈને એને ગ્રસ્થ આશ્રમમાં રહેવું પડ્યું. એનો મતલબ એને રહેવું નથી, યાદ રાખજો, એને રહેવું નથી, પણ સંજોગ એવા ઉભા થયા જેને લઈને એને સંસારમાં રહેવું પડ્યું. કારણ કે ઉત્તમ વૈરાગ વાળો પુરુષ તે વળી રાગાશ્રમમાં જોડાય કોઈ કાળે? કોઈ દી ન જોડાય, પરંતુ એને જોડાવું પડ્યું છે. બે કારણ બતાવ્યા. કયા બે કારણ? આજ્ઞાએ કરીને. ક્યારેક પરમેશ્વર આજ્ઞા કરે અથવા તો મોટા સંત આજ્ઞા કરે, ઈચ્છા નહીં હોવા છતાંય પણ અતિ પ્રીતિ છે, જે પ્રીતિને અવલંબન કરીને વચનનું ઉલ્લંઘન નથી કરી શકતો અને એને ગ્રસ્થ આશ્રમમાં રહેવું પડે છે. એ આજ્ઞા કરીને રહ્યો કહેવાય. પ્રારબ્ધ કરીને પણ સંસારમાં રહે, હોય વૈરાગી. પ્રારબ્ધ કરીને કેમ રહે? તો બની શકે એવું કે બહુ સમૃદ્ધ છે, અતિ સમૃદ્ધ છે અને માતા પિતાનો એકનો એક સંતાન છે, એમાંય પણ પિતાની ગેરહાજરી થઈ છે, માતા એક જ છે, બીજો કોઈ આધાર જ નથી, અને એવું પ્રારબ્ધ નિર્માણ થયું પોતાની ઈચ્છા હોવા છતાંય પણ એને સંસારમાં રહેવું પડે એવી પોઝિશન નિર્માણ થાય, એવું ઘણી જગ્યાએ જોવા મળે. અરે ક્યારેક ક્યારેક તો અમે ગયા વર્ષે મુંબઈ ગયા હતા, એક પરાયની અંદર એક છોકરો એટલે 18-20 વર્ષની ઉંમર રડી પડ્યો. કેમ રડ્યો? મને કે સ્વામી, મેં એવું શું પાપ કર્યું છે? મેં કે શું થયું? એ કે ભગવાન મને એક જ ભાઈ કર્યો, કે બે ભાઈ જો હોત ને તું સાધુ થઈ જાત. અને કહેવાય પ્રારબ્ધ. ઈચ્છા હોવા છતાંય પણ, ઈચ્છા નથી એ તો રાગી જ છે, આ તો વૈરાગ્ય. ઈચ્છા હોવા છતાંય પણ સંજોગ એવું નિર્માણ થાય કે જેને કારણે એને સંસારમાં રહેવું જ પડે. પરમેશ્વર આજ્ઞા કરી દે. દાખલા તરીકે મહારાજ 18 જણાને પત્ર લખીને મોકલ્યું હતું ભુજથી, તમે બધાએ સાધુ થવા આવો. અને પછી 18 સાધુ થવા ગયા, પણ મહારાજની પાસે ગયા. મહારાજ કે મારી આજ્ઞા છે, તેમ બધા પાછા જાઓ. અને સંસાર આશ્રમમાં રહો. અરે મહારાજ કૃપાનાથ, માંડ કરી નાખવા મત, કાયદે હુકમ નાખો. મહારાજ કે મારી આજ્ઞા છે. વૈરાગ હોવા છતાંય પણ રહેવું પડ્યું, અને કહેવાય આજ્ઞા. અને પ્રારબ્ધને યોગ્ય કરીને પણ સંસાર વ્યવહારમાં રહેવું પડે. આજ્ઞા અને પ્રારબ્ધ ક્યારેક બે ભેગું થઈ જાય. અમે ઘણા વર્ષ પહેલા નાની વડાળ ગામ ગયેલા, પછી એક પ્રજાપતિનું ઘર, એની ઘરે પધરામણી કરવા ગયા. જોકે ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની સ્થાપના કરી અને અદભુત અને દિવ્ય સંપ્રદાયને પ્રસ્થાપિત કર્યો છે. અમે ત્યાં પધરામણી કરવા ગયા, અને પછી દાદા હતા લગભગ 75 વર્ષની ઉંમર. આમ સહજ જ છોકરાને મેં પૂછ્યું, મેં કીધું કે વેસન રાખી છો? એનો દીકરો દીકરો હતો 12-15 વર્ષનો. મેં કીધું કે વેસન છે? ત્યાં તો દાદા ખાટલામાં બેઠા થઈ ગયા. મને કે સ્વામી શું વાત કરો છો, આ તો હરિભગત નું ઘર છે. અરે સ્વામી અહીંયા વેસન હોય, તમાકુ બીડી માવો તો નથી સ્વામી, પરંતુ જ્યારથી સમજણો થયો ત્યારથી આ ઘરમાં ચાય પ્રવેશ નથી કર્યો. આ ઘરમાં કોઈ ચાય પ્રવેશ નથી કર્યો. અને સ્વામી સાંભળો, દીકરા કે દીકરીના સંબંધ કરીએ ને તો પેલા શરત કરીએ, તમારો સંબંધ કરવો હોય તો કરો, બાકી આ ઘરમાં ચા નહીં મળે. તમને પોસાય તો સંબંધ કરો, જોશે તો શરબત મળશે, જોશે તો દૂધ પાણી મળશે, પણ અહીંયા ચા નહીં મળે. પહેલા શરત કરીને પછી સંબંધ કરીએ છીએ. સ્વામી તમને ખબર છે અમે કોણ છીએ? અરે જુનાગઢ મંદિર બંધાણો ત્યારે અમારા પૂર્વજો બાપ દાદાને હાથે મંદિરનું ખાતમુહૂર્ત થયેલું. કે જુનાગઢ મંદિરનું ખાતમુહૂર્ત થયેલું મારા પરદાદા 5મી પેઢી એ ભગવાન સ્વામિનારાયણના સાધુ હતા, પણ ખાતમુહૂર્ત થયા પછી અમારા દાદાને એટલે એના પિતાશ્રીને બે દીકરા હતા, પરંતુ એક દીકરો ધામમાં ગયો એટલે વધ્યા એક સાધુ હતા એ. અને પછી અમારા દાદાને બધા જુનાગઢ ગયા, ભગવાન સ્વામિનારાયણને વિનંતી કરી અને ગુણાધીતાનંદ સ્વામીને પણ વિનંતી કરી કે અમારો વંશ વેલો જાશે માટે કૃપા કરો અને પાછા મોકલો. જેથી કરીને ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી અને પાછા મોકલ્યા. એ પરંપરાને અમે છીએ સ્વામી. આ ઘરમાં થોડી વેસનો હતા છે. અને એને બે વસ્તુ લાગુ પડી, આજ્ઞા લાગુ પડી, પ્રારબ્ધ લાગુ પડ્યું. બોલો, આજ્ઞા મહારાજની થઈ અને પ્રારબ્ધ પણ એવું નિર્માણ થયું જેને કારણે પાછા આવ્યા. પરંતુ પરંપરામાં એવો અદભુત સત્સંગ જાળ્યો, આ ઘરમાં ચાએ પ્રવેશ કર્યો નથી. અને ભક્તો, ઘણી ફેર આપણે જાતે ઢીલા પડી જાય કે અમે ચા પાણી ન પીએ તો પછી સંબંધ અમારો કેમ હાલે, ચા ન પીએ તો અમારો વ્યવહાર કેમ હાલે. ચા નું નિયમ આપવું ને તે ઊંચા નીચા મળે, અમારે વ્યવહાર અટકી પડે. કોના અટક્યા તમે કોત ખરા, કોના અટક્યા કો? આ સભામાં ઘણા બધા એવા બેઠા છે કે જેને જિંદગી મૂકી દીધી, ચા નથી પીધી, અને તેમ છતાં વ્યવહાર પત્યા, એના જ પત્યા, દીકરા દીકરા હતા પતી ગયા. કો વ્યવસ્થિત હાલ્યા વ્યવહાર. આ અંદરની ખોટી, અંદરની ખોટી નબળાઈ છે કે અમે આમ કરીએ તો અમારો વ્યવહાર ન હાલે. એ વાત ખોટી છે. ચા ન પીએ તો વ્યવહાર ન હાલે. હવે તમે તો સમજ્યા ગ્રહસ્થ, પણ ધીમે ધીમે કરતા ત્યાગી મળ્યા વિચારવા કે મોટા મોટા માણસ આવે ને મંદિરમાં આપણે ચા ન પાઈ તો પછી દાન ન કરે કે લે. અને થઈ ગયું શરૂ. લો, મોટા મોટા મંદિરોમાં પણ શરૂ થઈ ગયું. નથી ચા એટલે વેસન. મહારાજ ચા પાયું એવું જોવા નથી મળતું, પાય છે ને? તો અંગ્રેજ આવી ગયા એટલે ચા તો ભીળી આવી હતી. કારણ કે આ ચા ની લત કોણ લઈ આવી તમને ખબર? અંગ્રેજ લોકો લઈ આવ્યા, ઇંગ્લેન્ડ થી લઈ આવ્યા. અને આપણે પાછી સ્વીકારી લીધી, ગયા ત્યાં ભેગી વળાઈ દીધી તો વાંધો નતો, પણ આપણે રાખી મૂકી. અંગ્રેજો એ ગયા, ચા રહી ગઈ. અંગ્રેજો તો ઇંગ્લેન્ડ માંથી બધા દેશોમાં આટો મારી આવ્યા, પણ ઘર કરીને ચા ને રાખ્યું તો ભારત જ, અમેરિકામાં જઈ આવ્યા. બોલો, પણ અમેરિકા વાળાએ એ ઇંગ્લેન્ડ ના અંગ્રેજો ને વળાય ને ભેગી ભેગી ચા વળાઈ દીધી, અમારે જોતી નથી. અને એવા ખાર ખાઈ ગયા. આજે અમેરિકામાં ચા ન પીવે, ગોરિયા લોકો કોઈ ચા ન પીએ, કોફી પીએ. એ કે ઇંગ્લેન્ડ ના એ ગોરિયા અહીં રાજ કરી ગયા, એની ચા અમારે ન ખપે. ખાર ખાઈ ગયા, એવો ખાર ખાઈ ગયા, એનાથી બધું વિરોધ કરે. ઇંગ્લેન્ડની બધી વસ્તુ આપણે સ્વીકારી, આપણે જો સ્ટેરિંગ હશે ને તો જમણી સાઈડે છે. અમેરિકાએ શું વિચાર્યું, ઇંગ્લેન્ડ વાળા જમણી સાઈડ રાખે, આપણી ડાબી સાઈડ રાખો. એના રોડ પણ ક્રોસ, ઇંગ્લેન્ડ કરતા જુદા. અરે લોક કરે ને, તાળું મારે ને તો આપણે આમ કરીએ ત્યારે તાળું દેવા, એ આમ કરે ને ત્યારે ખુલે. આપણે આમ કરીએ ત્યારે સ્વિચ શરૂ થાય, એ આમ કરી આમ કરે ત્યારે શરૂ થાય. ખાર ખાઈ ગયા એવા, આપણે જો ખાર ખાઈ ગયો તો ચા જાત. ખરેખર અંદરથી જીવાત્મા જ્યારે નબળો પડી જાય ને ત્યારે દૂષણ પ્રવેશ કરી જાય છે. મંદિરની અંદર અંતર હોય ચા હોતા છે, મંદિર વાળા ભલે પાય, અહીં બેઠેલા તો બંધ કરજો, અહીં બેઠેલા તો નક્કી કરજો. કારણ કે મેં તમને આગળ કીધું હતું મોટા મોટા સંતોનો સિદ્ધાંત, અમારે ઘણા બધા લોકોએ દર્શન કર્યા છે મોટા સ્વામીને, શ્રી હૃદય સ્વામીને. એની પાસે જેને કોઈ એમ કે સ્વામી આ ચા પીવે છે અને ના પાડો ને હરિભગત છે, ત્યારે સ્વામી એવું જ કહેતા, એ ચા પીવે છે તોય તમે એને હરિભગત કહો છો, એટલે તમે જ કુસંગી છો. કે જે ચા પીવે એને હું તો હરિભગત માનતો જ નથી, બોલો હું તો હરિભગત માનતો જ નથી, એમ બ્રહ્મનિષ્ઠ સ્થિતિ પામેલા મોટા સ્વામી પૂજ્ય શ્રી હરદાસ સ્વામી કહેતા. હવે તમારે પીવું હોય તો છૂટ, ન પીવું હોય તો છૂટ. છૂટ એનો મતલબ આ જોજો કે સ્વામી છૂટ આપી દીધી ચા પીવાની, છૂટ ખરી પણ હરિભગત મટી જાય, પછી દાવો નહીં કરો ને હરિભગત છીએ. બહુ અદભુત વાત છે. આજ્ઞા અને પ્રારબ્ધ, વૈરાગી પુરુષ છે, વૈરાગી પુરુષ છે પણ આજ્ઞા ને પ્રારબ્ધ ક્યારેક જોર માર્યા છે, જેને લઈને એને ગ્રસ્થ આશ્રમમાં રહેવું પડ્યું છે, રાગાશ્રમમાં રહેવું પડ્યું છે. છે તો વૈરાગી પર રહ્યો છે રાગાશ્રમમાં. મહારાજ બહુ સરસ વાત કહે છે, મહારાજ કે આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં. અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ પ્રકારના જે ઉત્તમ વિષય, તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિ રહિત ઉદાસ થકો ભોગવે. અંતિ વિષયને લોપી શકે નહીં અને તેનો ત્યાગ મોળો ન પડે. અંતિ વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે અને સંત સત્શાસ્ત્ર ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે. અંદેશ કાળ સંગ આદિક જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોળી પડે નહીં, તેનો ઉત્તમ વૈરાગ વાળો. ઉત્તમ વૈરાગી ની અંદર આટલા લક્ષણો હોય, ફરીને તમે ગણતા જજો. ઉત્તમ વૈરાગી આજ્ઞા અને પ્રારબ્ધને અવલંબન કરી ગ્રસ્થ આશ્રમમાં રહે, પણ જનક રાજાની પેઠે લોપાય નહીં. જનક વિદેહીની જેમ લોપાય નહીં, માને સંસાર એને બાદ પમાડી શકે નહીં. કારણ કે પ્રારબ્ધ જોર છે, પ્રારબ્ધ જોર છે, એટલે આ લોકના બહુ જ સુખ બધા પ્રાપ્ત થયા, પણ લોપાય નહીં. દેશકાળ ગમે તેવો વિપરીત થાય તો લોપાય નહીં. કેવો દેશકાળ વિપરીત થાય ને ક્યારે ન લોપાય, તો કે ગમે તે રૂપવાન નારી મળે, ગમે તેટલું ધન મળે, તોય પણ એમાં પોતે સુખની અનુભૂતિ માને નહીં, ત્યારે લોપાણો ન કહેવાય. નત્રી બધું કેવું છે સ્વામી વાતમાં લખ્યું, હું લખ્યું છું કોઈને યાદ છે? ગ્રસ્થ માટે સ્વામી વાતમાં એક વાત લખી, રૂપવાન સ્ત્રી, બીજું જાજુ દ્રવ્ય, ત્રીજું સારી મેળી, એ ત્રણ તો જીવને બગડવાના સ્થાન છે, એ તો ગ્રહસ્થને પણ બંધનકારી છે. લો, એવું બધું પ્રારબ્ધ યોગે કરીને પ્રાપ્ત થાય તો પણ લોપાય નહીં. સ્વરૂપવાન નારી હોય, ધનના ઢગલા થતા હોય, ગમે તેવી મેળી હવેલી હોય, તો પણ લેશ માત્ર લોપાય નહીં. એમાં લેશ માત્ર સુખની અનુભૂતિ ન કરે, માને એ વતે પોતાને મહાન ન સમજે, એમ જ માને રખે ને જરાય ગાફલા રાખીશ તો મને બંધન કરી દેશે, મારું સુખનું સાધન તો એક મારા મહારાજ છે, એમ માને એ ઉત્તમ વૈરાગ વાળો કહેવાય. અને આ સંપ્રદાયમાં એવા ભક્તો થયા જ છે, મહારાજના સમકાલીન સમયમાં હોય, ત્યાર પછી થયા હોય ને આજે હોય, તમે એવું નહીં માનતા આજે ન હોય, અને ભવિષ્યમાં પણ થશે. આ સંપ્રદાયની અંદર તો હજારોની સંખ્યામાં બ્રહ્મનિષ્ઠ સંતો થયા છે, હજારોની સંખ્યામાં બ્રહ્મનિષ્ઠ ભક્તો થયા છે, અને ત્યાર પછી થતા આવ્યા છે, આજે હોય અને ભવિષ્યમાં પણ થતા જ રહેશે. જેમ સુંદર બગીચો હોય તો એની અંદર અનેક પુષ્પો થઈ ચૂક્યા હોય અને વર્તમાન કાળમાં થતા અને ભવિષ્યમાં પણ થતા જ રહે, એમ આ સંપ્રદાયની અંદર એવા બ્રહ્મનિષ્ઠ ભક્તો થયા છે, થતા રહ્યા છે અને આજે પણ હોય. શિવલાલ શેઠ ને દાદા ખાચર ને રાજા ભાઈ ને આ બધા કેવા કહેવાય કહો, પર્વતભાઈ ને ગોર્ધન શેઠ ને દુકાનની હાટ માંડે, દુકાનની હાટ હાટ માંડે અને માલ બધો ઉધાર આપે. હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ. મહારાજને ખબર પડી મુક્તાનંદ સ્વામી કે મહારાજ બહુ ગજબ થઈ અને ગોર્ધન શેઠે તો આવી દુકાન માંડી. મહારાજ કે બહુ ખોટું થયું, તો હવે બધો ધ્યાન ને બધો ખ્યાલ અમારે રાખવો પડશે. મુક્તાનંદ સ્વામી જેવા સાધુ ભખો ભખ મહારાજને દંડવડ કરવા માંડ્યા, મહારાજ માફ કરજો, હું ગોર્ધન શેઠની સ્થિતિને સમજી શક્યો નહીં. આ પ્રારબ્ધ ને અવલંબન કરીને, આજ્ઞાને અવલંબન કરીને ગ્રસ્થ આશ્રમ રહ્યા કહેવાય, પણ ઉત્તમ વૈરાગ્ય વાળા છે એને સંસાર બાધ ન કરી શક્યો. મયારામ ભટ્ટ પણ એ જ કક્ષાના, એ કઈથી ઉતરતા નથી. એકાંતમાં સ્વરૂપવાન નારીનો જોગ થયો એકાંતમાં, અને મયારામ ભટ્ટને રાત્રિનો સમય એકાંતમાં નારીનો જોગ થયો અને મયારામ ભટ્ટને ભ્રષ્ટ કરવા માટે જયારે આવીને ત્યારે ઘરની પાછલી બારી ખોલી અને ત્યાંથી ઠેકડો માર્યો, ન તો બ્રાહ્મણ તેવડો ઠેકડો મારે કો, ત્યાંથી ઠેકડો મારીને ઘોડા ઉપર બેસીને સીધા મહારાજ પાસે આવ્યા, ત્યારે મહારાજના મુખમાંથી શબ્દો નીકળ્યા હતા, આજ અમારે એક ભક્તરાજ ઇન્દ્રિય ગઢને જીતી ના આવે. ઉત્તમ વૈરાગ. સુરા ખાચર પણ વાસુર ખાચરે કસોટી લેવા માટે મધ્યરાત્રિ નારીને મોકલી, ઘરમાં એકલા હતા, ઔષધ જોઈશે એમ કહી અને નારી અંદર પ્રવેશ કર્યો, પોતાના કપડા ફાડવા માંડી. સુરા ખાચરે મ્યાનમાંથી તલવાર બહાર કાઢી, ફાટ બતાવ, તને કોણે મોકલી છે? વાસુર ખાચરે તમને ભ્રષ્ટ કરવા માટે. અને એ વખતે સુરા ખાચર કહે, નારીના ઉપર હાથ ઉપાડવો એ મારા માટે ક્ષત્રિયને શોભારૂપ નથી, એમ કહી પાછળની બારી ખોલી તેથી દુબકો મારી ઘોડા પર બેસીને સીધા ગઢપુર આવ્યા. મહારાજ કહે, આજ અમારે ભક્તરાજ ઇન્દ્રિયા ગઢને જીતીને આવ્યા. આ ઉત્તમ વૈરાગ. ગમે તેવું વિપરીત દેશકાળ પ્રાપ્ત થાય તેમ છતાંય પણ લોપાય નહીં. મહારાજ કે ગમે તેવી સ્થિતિમાં પણ જનક રાજાની પેઠે નિલેપ રહે પણ લેશ માત્ર લોપાય નહીં. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિ રહિત ઉદાસ થકો ભોગવે. ભોગવે એવો શબ્દ મૂક્યો. એ તો બહુ સહજ વાત છે ને. કોઈ અબજોપતિની ઘેરે જન્મો હોય, અબજોપતિની ઘેરે, હવે બે ચાર પાંચ તો બંગલા અને બે પાંચ ફેક્ટરીઓ ચાલતી હોય અને ચાર પાંચ તો ગાડીઓ હોય, તો પછી એ કાંઈ હાવ જૂની ને ખખડી ખોપડાઈ જઈ સાયકલ લઈને આટા ન મારે, મારે લેંગો પહેર્યો ને બે ચાર થીગડા મારે, એવું થોડું હોય? એ તો ફોર વ્હીલ ગાડીમાં જ ફરતો હોય અને સરસ કપડાં પહેર્યા હોય. એ ફોર વ્હીલ ગાડીમાં ફરે છે, સરસ કપડાં પહેર્યા છે, પરંતુ તેમ છતાં એના થકી નિર્લેપ હોય. યાદ રાખજો, સરસ કપડાં પહેર્યા છે, ફોર વ્હીલ ગાડીમાં, સારા બંગલામાં રહે છે, બધા રાગી જ છે એવું માનવાનું કોઈ કારણ નથી. ઝૂંપડામાં રહે છે, ફાટેલ તૂટેલ કપડાં પહેર્યા છે, બધા વૈરાગી છે એવું માનવાનું કોઈ કારણ નથી. ગમે તેવો વૈરાગ્ય હોય પણ પ્રારબ્ધને અવલંબન કરીને બધું પ્રાપ્ત થયું હોય તો એવી રીતે રહેતો હોય, પણ અંદરથી મન ઉદાસ હોય, અંદરથી મન ઉદાસ હોય, રખે ના વસ્તુ બંધન ન કરે એવું સતત એના મનમાં મનન થતું હોય. એક ભગવાનના ભગત થોડા સમય પહેલા એક્સિડન્ટમાંથી રોકાઈ ગયા, એટલે મહારાજ બચાવી લીધા. પછી મને મળ્યા ને ત્યાં, મને કહે, સ્વામી આવકમાંથી 25% ઠાકોરજીના અર્થે વાપરતો હતો, પણ ઠાકોરજી બચાવે એટલે બધાને ભેગા બેહરીને સંકલ્પ કર્યો કે હવે પછી જેટલી આવક સામેથી 50% ઠાકોરજી અર્થે વાપરી નાખવા. કરોડોની આવક, વર્ષે 2 લાખ કમાઈને એમાંથી 50% વાપરી નાખો, કરોડોની આવક એમાંથી 50% રૂપિયા ઠાકોરજી અર્થે હવે વાપરી નાખો, આવો સંકલ્પ કર્યો છે. ગ્રસ્થ આશ્રમ રહે છે તો પણ વૈરાગી છે. ભક્તો હોય શકે ક્યારેક, ભલે કદાચ ત્યાગ આશ્રમ રહ્યો હોય પણ રાગી પણ હોય શકે, અને ગ્રસ્થ આશ્રમ રહ્યો હોય પણ વૈરાગી પણ હોય શકે. એવું નહીં માનવાનું કોઈ કારણ નથી, ત્યાગ આશ્રમમાં આવ્યો એટલે વૈરાગી જ હોય શકે. આ એને ત્યાગી કહેવાય પણ વૈરાગી ન કહેવાય. વૈરાગી તો એ જેને રાગનો અભાવ છે, રાગનો અભાવ છે. માનો બિચારો 7 વર્ષનો હોય, લાડવા દેખાડીને ઉપાડી જાય, આ વૈરાગ કોને કહેવાય એની તેને ખબર નથી. એ બિચારો કેવી રીતે વૈરાગી કહેવાય? ત્યાગી કહેવાય પણ વૈરાગી કહેવાય નહીં. હવે કદાચ મગજનો ખા હોય અને બે ભાઈ ને બોલા બોલી થઈને સામે સામે કાઠલા પકડી લીધા, બબે લપાટ ચોડી દીધી અને પછી કદાચ સંસાર છોડી દીધો, તો એને વૈરાગી ન કહેવાય. છોડી શકે, ત્યાગી છે પણ વૈરાગી નથી. વૈરાગી તેનું નામ જેને રાગનો અભાવ છે, જેને વિષયમાંથી વિરક્તિ પ્રગટ થાય છે એમને વૈરાગ્ય. બહુ અદ્ભુત વાત અહીંયા મહારાજ બતાવી રહ્યા છે. મહારાજ કે પંચ વિષયની પ્રાપ્તિ થાય પ્રારબ્ધને અવલંબન કરીને ભોગવે, પરંતુ બંધનને પામે નહીં. કોઈ જગ્યાએ બંધાય નહીં, એ વૈરાગ્યનું મૂળ ઓરિજિનલ સ્વરૂપ છે. મહારાજના સમકાલીન સમયમાં શિવલાલ શેઠ બહુ સમૃદ્ધ હતા, 900 શેઠ બોટાદનો ધણી કહેવાતો, પરંતુ અંદરથી મહાવૈરાગ્ય હતા. મહાવૈરાગ્ય, જબરા વૈરાગ્ય હતા, એવા જબરા વૈરાગ્ય હતા, જગતમાં કોઈ જગ્યાએ લેશ માત્ર બંધનને પામ્યા નહીં. 900 શેઠ હોવા છતાંય પણ ગુણાતીતાનંદ સ્વામીની સાથે જ્યારે ગામડા ફરતા હોય, સ્વામીએ શરત કરેલી કે અમારી સાથે ફરવું હોય તો ફરવું, પરંતુ અમારી સાથે ફરતા હોય તો જે સિદ્ધાપણીમાં આવે ને જે રસોઈ બન્યું એ જ બનશે, એ ખાવી પડશે. ભલે મંજૂર, જ્યાં સુધી અમારી સાથે ફરો હોય ત્યાં સુધી તમારા સંબંધી ગામમાં રહેતા હોય તો એને મળવા માટે જવું નહીં, મંજૂર છે. હતા ગ્રસ્થ આશ્રમ, 900 શેઠ હતો પણ મહાવૈરાગી પુરુષ હતા. મહાવૈરાગી, સ્વામી જે આપે જમી લે, અને 15-15 દાડા જે ગામમાં રોકાય સ્વામીની સાથે રહી રહીને સત્સંગ કરે. આજકાલ તો સ્થિતિ હા વિપરીત થઈ ગઈ છે. બોલો, થોડોક રૂપિયાવાળો હોય ને એને જરાક જો હચવાનો નહીં તો ગયો કામમાંથી બાપડો બિચારો. હા, મહારાજની આજ્ઞા છે. મહારાજ કે સમૃદ્ધ મોટો માણસ આવ્યો તો જરા સ્વાગત કરવું, આજ્ઞા છે. પણ લિંગઠ ગાંઠ એક વાળી ભક્તજનો વાળજ્યો, સંતો એની ફરજ બજાવે છે અને ફરજ બજાવતા થકા ઉતારાની વ્યવસ્થા કરાવે, જમવાની વ્યવસ્થા કરાવે, પણ પોતે તો નક્કી કરીને જવું, જેવું મળે તેવું, જેવું મળે તેવું. પણ મારે સત્સંગ કરીને ભગવાનને રાજી કરવા છે, મારે તો સમાગમ કરવો છે, એવો સંકલ્પ કરીને જવું, પછી કદાચ સારા ઉતારો મળે, સારી રીતે રહેવું, અને કદાચ નબળો ઉતારો મળે તો સત્સંગ છૂટે નહીં. અને નક્કી નહીં તો નક્કી કરીને આવ્યો તો હે સ્વામી ત્યાં જાઓ, સ્વામી સરસ ઉતારો આપશે અને સરસ જમવાની વ્યવસ્થા કરી આપશે, અને એમાં એકેયમાં છટક્યા તો ઈ છટકે. બપોરે મળ્યા, કેમ છો ભગત? શિબિરમાં? હા હા સ્વામી, શિબિરમાં. શિબિરમાં આવવું જોઈએ ને? કેટલા દાડા રોકાના? અરે સ્વામી પૂરેપૂરા દિવસ રોકાવાના, એક દાડો કટ નથી કરવો, અને બીજે દાડે પછી જોવાનું મળે. એટલે ભગત ક્યાં ગયા? તો જમવાની વ્યવસ્થા હરખી ન થઈ, ઉતારાની વ્યવસ્થા ન થઈ, એટલે ભગત ભગત છટક્યા. ભગવાનના ભક્તો યાદ રાખે, મોક્ષને પથે આપણે હાલવું છે તો રાગ જેટલો ટળશે, જેટલા વૈરાગી થશું એટલું સત્સંગમાં સુખ આવશે. ગ્રહસ્થ કે ત્યાગી એ સુખ્યો જે વૈરાગી છે. બહુ સરસ વાત મહારાજ કરે. મહારાજ કે કદાચ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આદિક ઉત્તમ પ્રાપ્ત થાય તો એને ભોગવે, પણ એમાંથી મન ઉદાસ રહે, રખે, અને આમાંથી મને બંધન ન થાય, અને તે વિષયને લોપી શકે નહીં, અને તેનો ત્યાગ મોળો ન પડે, એનો ત્યાગ મોળો ન પડે. નહીતર કેવું છે ખબર, માણસને જેમ જેમ દિવસો જાય તેમ તેમ ત્યાગ મોળો પડતો જાય. શરૂ શરૂ વાતની અંદર એવું તાન દેખાડતો, નવમું મોક્ષ આવે ને તો થોભી રાખવો પડે, એટલે પત્રમાં પાણી નાખતો હોય ને તો લોટો રેડી દે, એટલે ભલામણ લોટો આખો નથી રેડવાનો, તકે ના કે હજી ખારું લાગે છે, કે મીઠું નાખ્યું તો મય ખારું તો લાગે છે ને. પણ એ ધીમે ધીમે કરતા પછી જો ઓરિજિનલ વૈરાગ ન હોય તો, યાદ રાખી, ઓરિજિનલ વૈરાગ ન હોય તો લોટો પાણી નાખવાને બદલે એક ટીપું ન નાખે કો, અને પછી એ થાળીમાં જુદું જુદું ખાતો થઈ જાય ત્યાં સુધી પગી જાય, એનું કારણ મય વૈરાગ નતો. વૈરાગ્ય જો હોય, ઓરિજિનલ વૈરાગ્ય જો હોય તો વૈરાગ્યનું સ્વરૂપ દેખાડે વિના ન રહે. અરે સોનાનો દાગીનો જ જો હોય તો કદાચ એને ક્યાંક દાટી દીધું હોય, ઉપર ધૂળ ચડી ગઈ હોય, કાળો પડી ગયેલો દેખાતો હોય, પરંતુ સોની નહીં જયારે હાટે ને લઈ જાઓ ત્યારે આખીર ચળક્યા વિના રહી શકે નહીં. અને એ વિના ગ્લેબ ચડાવે, ગમે એટલો રૂપાળો લાગતો હોય, પરંતુ જરાક વાતાવરણ બદલાય એટલે કાળો પડ્યા વિના રહે નહીં. એટલે ઓરિજિનલ વૈરાગનું જે સ્વરૂપ છે એની મોજ છે. મહારાજ બહુ સરસ વાત કરે. મહારાજ કે એનો વૈરાગ કોઈ દી મોળો ન પડે, એનો ત્યાગ કોઈ દી મોળો ન પડે, એનો ત્યાગ સદૈવને માટે ચડતો રંગ રહે. તમે જુઓ ને, મહારાજને સ્વયંને કાર્યાણીના ત્રીજા વચનામૃતમાં, સારંગપુરના ત્રીજા વચનામૃતમાં લખવું પડ્યું મહારાજ કે આ મુક્તાનંદ સ્વામી બહુ મોટા સાધુ. મહારાજ કે જ્યારથી સત્સંગમાં આવ્યા છે ત્યારથી ચડતો રંગ છે, પણ ઉતરતો તો કોઈ દી દેખાણો જ નથી. તે જીવનમાં એવું કરવા માટે ખચિત કરવું કે જેમ જેમ સમય જાય તેમ તેમ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એની ભરતી આવે, ઓટ નહીં, એની દિવસે દિવસે વધારે ભરતી આવતી જાય. અને એવી ભરતી આવે કે ભરતી આવતા 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 દેહનો અંત સમો આવે તો એ ભરતી ભગવાનમાં ભળી જાય, બસ એવી ભરતી જીવનની અંદર આવે તો જીવનની મહત્વતા છે. અને એ ત્યાગ, એ જ વૈરાગ એને પરમ સુખ આપનારો બને. એ સિવાય દિવસે દિવસે ઓટ આવતા 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 તો ભગવાન ભેટવાનો ટાઈમ આવે ને ત્યાં તો હજારો કિલોમીટર નું અંતર પડી ગયું હોય, ભગવાન ભગવાનને સ્થાને અને મુમુક્ષતાને સ્થાને પોતાને સ્થાને તો કોઈ દી ભગવાન સુધી પહોંચી શકાય નહીં. એટલે બહુ સરસ મહારાજ વાત કરે. મહારાજ કે એનો ત્યાગ મોળો ન પડે અને તે વિષયની વિશે નિરંતર દોષને દેખતો રહે. હું કામ એનો ત્યાગ મોળો નથી પડતો? તો વિષયને અંદર દોષને દેખતો રહે. ભક્તો, સ્વામી વાતમાં લખ્યું કે ભગવાનના ખરેખરા ભક્ત કે સંત હોય એના માટે ભૂંડો દેશકાળ કયો? તો બહુ વિષયનો જોગ થાય એના માટે ભૂંડો દેશકાળ. સારો દેશકાળ કયો? સારો દેશકાળ કયો ખબર છે તમને? ત્યાગી માટે ખાસ કોઈ પદાર્થ મળે નહીં, ઉપવાસ પડે, જમવાનું મળે નહીં, લોકો ચારે બાજુ અપમાન કરે, જ્યાં જાય ત્યાં અપમાન થાય, જ્યાં જાય ત્યાં અપમાન થાય, એને માટે સારામાં સારો દેશકાળ છે. દુનિયામાં અપમાન થશે પરંતુ ભગવાન એનું સન્માન કરશે. અને બાકી વિષયના ઢગલા થવા પડે, જ્યાં જાય ત્યાં સન્માન, જ્યાં જાય ત્યાં સન્માન, તો ગાફલ જો બની જશે તો મોક્ષ પથમાંથી પડી પણ જાય. એટલે મહારાજે અંત્યના 33મા વચનામૃતમાં એક બહુ સરસ વાત લખી. મહારાજ કે બધાને સામું જોઈએ છે ત્યારે એમ લાગે છે કે બધાને માયા વળગે, બેને ન વળગે. કોને ન વળગે? બે સંતો નામ લીધા, કોઈને ખબર છે? એક ગોપાળાનંદ સ્વામી ન વળગે અને બીજું મહારાજ કે મુક્તાનંદ સ્વામીને માયા ન વળગે, બાકી બધાને વળગે. ભક્તો, આ બધા આગળ પાછળ પોઈન્ટ જોઈએ ને ત્યારે એમ લાગે ગોપાળાનંદ સ્વામીની સમકક્ષ કોઈ નહીં જ હોય, નહી તો મહારાજ બીજું નામ લેત ને. મહારાજે સ્પષ્ટ નામ લીધું ગોપાળાનંદ સ્વામી ન વળગે, મુક્તાનંદ સ્વામી ન વળગે. યદ્યપિ મહારાજ કેવું બોલ્યા? યદ્યપિ એને પણ જો રૂપવાન નારીનો જોગ બહુ થાય અને ધનના ઢગલા થવા મળે, બહુ સન્માન મળે, તો મહારાજ કે એને પણ માયા વળગે ને એ ઉતરતા જેવા રહે કે કેમ, એ નક્કી નથી થતું. જોકે ભક્તજનો, ગોપાળાન સમયે માયા વળગે એ કોઈ શક્ય જ ન બને, પણ મહારાજ બીજાને સાવધાન કરે છે. ગાફલ થઈ જતો હોય ને અને એમ કહેતો હોય ને કે ભાઈ આ તો મોટા પુરુષ છે ને કાંઈ વાંધો ન, અને એને કાંઈ માયા ન કરી શકે. આવા બાના નીચે વિષયમાં ઘસડાઈ જતો હોય તો એ વખતે ગોપાળાન સ્વામીના પ્રસંગને યાદ કરવા થાય કે એમ કહેવા થાય ગોપાળાન સ્વામી જો પુરુષો માટે જો મહારાજ આમ લખતા હોય તો બીજાની શું વાત કરી, માટે સાવધાન. એટલા માટે મહારાજે ગોપાળાન સ્વામીનું નામ લખ્યું છે. મહારાજ કહેવા તો હંમેશા અમને માયા વળગે જ નહીં, માયા અમને સ્પર્શ જ કરી શકે નહીં. અહીંયા મહારાજ ઉત્તમ વૈરાગી માટે મહારાજ બહુ અદભુત શબ્દ વાપરે છે. મહારાજ કે એ વિષયની વિશે નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે. યાદ રાખજો, વિષયને ભોગવે નથી રાખતો, એને શત્રુ જેવા જાણે છે, દોષને જાણે છે. અને સંત સત્શાસ્ત્રણ ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે. સંત સત્શાસ્ત્ર એની સેવા એ નિરંતર સંગ રાખે. સંત સત્શાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે. અને દેશ કાળ સંગ આદિક જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોળી પડે. અને આટલા લક્ષણ જ્યારે આવે ત્યારે દેશકાળમાં એની સમજણ મોળી પડે અને તેનો ઉત્તમ વૈરાગ વાળો કહીએ. ઉત્તમ વૈરાગીનું લક્ષણ છે. હવે આપણે આપણી રીતે આપણા જીવનને માપી લેવાનું કે આમાં લખ્યું છે એમ થાય છે, આટલું અનુસંધાન રખાય છે તો ઉત્તમ વૈરાગ. આટલું અનુસંધાન જો ન રખાતું હોય તો સમજવું કે આપણે પહેલી કેટેગરીમાંથી આઉટ. બીજી કેટેગરી હોય મહારાજ કે જો સાંભળો, અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આશક્ત ન થાય. મધ્યમી આશક્ત ન થાય, ઉત્તમ પ્રકારના વિષયને ભોગવે પણ આશક્ત ન થાય. ભોગવ્યા પછી આશક્ત નથી થતો, બોલો મધ્યમ. પણ મહારાજ આગળ કેવું લખે, અને જો દેશ કાળ સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષય ને વિષય બંધાઈ જાય ને વૈરાગ્ય મંદ પડી જાય તેને મધ્યમ વૈરાગ્ય વાળો કહીએ. મહારાજ કે દેશ કાળ વિપરીત થાય અને વિષય ને જો ભોગવે તો મહારાજ કે બંધાઈ જાય ને વૈરાગ્ય મંદ પડી જાય. કેવો કઠણ દેશ કાળ? તો વિષયને ઉત્તમ વિષયને ગ્રહણ કર્યા પછી પણ વાંધો નથી આવતો. દાખલા તરીકે ગ્રસ્થ આશ્રમમાં છે અને ધન દોલત બધું છે, સ્વરૂપવાન નારી પણ છે, પરંતુ તેમ છતાંય એની સાથે રહ્યા પછી નિર્લેપ રહે છે. પણ એનો એ વ્યક્તિ સમય સંજોગ અનુસાર દેશ પ્રદેશમાં જાય, જેનું કોઈ સગું સંબંધી નથી, પોતે એકલો જ રહે છે, એવા પ્રાંતમાં જતો રહે અને ત્યાં આવો બધો જોગ થાય, ધનનો થાય, નારીનો થાય. જેમ ગોવિંદાનંદ સ્વામી નથી, રસ્તામાં પેલી રાજાની બાની મળી, લ્યો રૂપિયા અને હું બે ભેળી અને આપણે ગ્રસ્થ આશ્રમ માંડીએ. એવો કોઈ સંજોગ ઉભો થઈ જાય, એવો વિપરીત દેશકાળ ઉભો થઈ જાય જ્યાં પોતાનું સગું સંબંધી કોઈ જ નથી, એકલો જ છે, અને એ ગમે તેમ વર્તે તોય કોઈ એને બોલાવે તેમ પણ નથી, અને એ વખતે ધન અને નારી બે ભેગા થઈ જાય, બે નો જોગ થઈ જાય, તો મહારાજ કે મધ્યમ વૈરાગ્ય વાળાનો વૈરાગ મંદ પડી જાય. એ વખતે એના વૈરાગ નો મેળ પછી રહે અને એમનામ દેશ કરે. બાકી જો પેલા મારે શું કીધું, ઉત્તમ વિષયને ભોગવે એનો વૈરાગ મોળો પડતો નથી મધ્યમનો, પણ એના સંજોગ સારા છે. વિપરીત સંજોગ જયારે ઉભા થાય ત્યારે મહારાજ કે એની અંદર એ લેવાઈ ગયા વિના રહે નહીં. મહારાજ કે એનો વૈરાગ છે મોળો પડી જાય, મધ્યમ વૈરાગ વાળો જાણવો. અને જે કનિષ્ઠ વૈરાગ વાળો હોય તેને સામાન્ય અને દોષ યુક્ત એવા પંચ વિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન બંધાય, અને જો સારા પંચ વિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય, તેને મંદ વૈરાગ વાળો કહીએ. મારે કે દોષ યુક્ત પંચ વિષયને ભોગવે ત્યાં સુધી તો બંધાય નહીં, છે ઊંડે ઊંડે વૈરાગ નું બીજ તો છે, વૈરાગ તો છે પણ મંદ વૈરાગ છે. એટલે માં મહેનત કરીને ગ્રસ્થ આશ્રમ ચલાવે છે, દાખલો કરે ત્યારે માં રોટલા ભેળો થાય છે, અને ઘરવાળું મળ્યું છે એ પણ કેવું મળ્યું છે, તો કુરૂપ તો મળ્યું છે પરંતુ કજિયાખોર મળ્યું છે. પાછું કેવું મળ્યું છે, કજિયાખોર મળ્યું છે, ઘેરે આવે એટલે તરત ઉપાડો લે છે, એટલે એને કઈ બંધન થતું નથી. છે કનિષ્ઠ વૈરાગ પણ બંધન થતું નથી. મનમાં એમ થાય કે ક્યાંથી સંસાર આશ્રમમાં પડ્યો, આના કરતા ભગવાન ભજાવતો સારું તો, આના કરતા ભગવાન ભજાવત તો સારું હતું. પણ એ જ વ્યક્તિ, એટલી કેટેગરી ધરાવનારો વ્યક્તિ, એને જો સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને સ્વરૂપાન નારી મળે અને કયાગ્રી મળે, તો મહારાજ કે બંધન થયા વિના રે અને ઉત્તમ વિષય છે, અવશ્ય મેં એવું બંધનને પામે. એટલા માટે સ્વામી વાતમ પણ લખ્યું, એક વાત લખી તમને ખબર છે, સ્વામી કહે કે ગ્રસ્થ ભક્તને જો સત્સંગીનું બૈરું મળે, સત્સંગી ઘરનું બૈરું મળે, તો એને કેવો કુવો સમજવો, બાંધેલો, અને કુસંગી ઘરમાંથી મળે તેને ભાડિયો કુવો સમજવો. આ બે કુવા કીધા, હું કામ કીધા તમને ખબર, સત્સંગી મળે તો બાંધેલો કુવો, બાંધેલો કુવો માને સત્સંગી ઘરનું જો એને બૈરું મળ્યું હોય તો કેવું હોય, કયાગ્રો હોય, સત્સંગ નિયમ પાળતો હોય, મંદિરે જતો હોય અને ભગવાનની વાતો કરતો હોય, એટલે આના મનમાં શું થાય, આપણે કાંઈ વાંધો નથી, એટલે કોઈ દી એમાંથી બહાર નીકળવાનો સંકલ્પ થાય નહીં. જેમ બાંધેલું કુવો હોય ને, એની અંદર માણસ અંદર જો પડે તો બહાર નીકળવાનો વિકલ્પ જ ન, આખી દિવાલ સીધી સીધી હોય, એટલે બહાર નીકળવાનો કોઈ સ્કોપ જ નહીં. કુસંગી બૈરું મળે તો મહારાજ કે ભાડિયો કુવો, ભાડિયો કુવો માને ભાડિયો કુવો બાંધેલો નો આજુબાજુ બધા જાડવા ઉભેલા હોય ને એમાં કદાચ પડી જવાનો, એમાં વડલા પડખી ઉભો હોય ને એની વડવાયું હેઠે સુધી પગી હોય, એના મૂળિયા પગ્યા હોય તો મૂળિયાને પકડીને વડવાઈને પકડીને વળી બહાર નીકળે હવે. એમ કુસંગી જો બૈરો હોય તો મંદિરે જવા ન દે, મંદિરે જાય તો પાછું જેમ તેમ બોલે, સાધુ રસોઈ આપવા ન દે, ને આપ્યું હોય ને ખબર પડે તો જેમ તેમ બોલે, અને ઘરમાં કશું વર્તમાન પાળે નહીં, તેલ દૂધ પાણી ઘી આદિ ગાળે નહીં, એથી કરીને કંટાળી જાય, મનમાં થાય હવે આમાંથી બહાર નીકળે થારું એમ, અને એમાં જો ધામમાં જાય તો રાજનો રેડ થઈ જાય, અને ઓલાને તો જો ગયું હોય તો, અરે ભલામણ છે, મેં જોયા હારા હારા હરિભક્તો ઘરવાળું ગયો તો પોકે પોકે રોતા જોયા, અમારે છાના રાખવા પડે, કોઈ બંધ થાવ એમ. લ્યો એટલે સ્વામીના શબ્દો કોઈ દિન નથી થાય, કોઈ દિન ન થાય. એટલે સ્વામી કે કનિષ્ઠ જે વૈરાગ છે અને સામાન્ય દોષયુક્ત વિષયની પ્રાપ્તિ થાય તો બંધન ન પામે, પણ શ્રેષ્ઠ વિષયની જો પ્રાપ્તિ થાય તો બંધાણા વિના રહેની. ઇતિ વચનામૃતમ બીજું થયું.